એમાં અગ્રહિત મિથ્યા દર્શન ની વાત આવી ગઈ કે સાત તત્વોની જે ભૂલ છે તેને અગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. એ અગ્રહિત મિથ્યા દર્શન ની સાથે જે કાંઈ થોડું ઘણું જ્ઞાન છે તેને અગ્રહિત મિથ્યા જ્ઞાન, અને તેના સહિત જે કાંઈ થોડા વ્રત તપ કરે છે તેનું નામ અગ્રહિત મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. એ ત્રણેય સંસારનું કારણ છે. અગ્રહિત મિથ્યા દર્શન, અગ્રહિત મિથ્યા જ્ઞાન, અગ્રહિત મિથ્યા ચારિત્ર ચાર ગતિના પરિભ્રમણનું કારણ છે. એ પછી હવે ગ્રહિત મિથ્યા દર્શનની વાત આપણને કરે છે કે અગ્રહિત કોને કહે છે મિથ્યા દર્શન? ખોટા ગુરુની, ખોટા દેવની અને ખોટા ધર્મની. કાલે વાત કરી ખોટા ગુરુ કોને કહેવાય? વસ્ત્ર પાત્ર આદિ રાખે છે, રાગ દ્વેષ કરવાની જે વાત કરે છે, શુભ રાગ કરતા કરતા ધર્મ થશે આગળ વધશે એવી જે રાગને પોષે તેવી વાત કરે છે. વિતરાગના માર્ગમાં રાગને પોષવાની વાત હોય, કોઈ પણ પ્રસંગે કોઈ પણ બહાને રાગને પોષવાની વાત વિતરાગ માર્ગમાં હોઈ શકે નહીં. વિતરાગના માર્ગમાં તો રાગના અભાવની વાત હોય, છતાં જે કોઈ ગુરુ નામ ધરાવીને રાગ કરવાની વાત કરે છે તે કુગુરુ છે. પોતે પરિગ્રહ આદિ રાખે છે અને કે પરિગ્રહ રાખવા તે વાંધો નહીં, તો તે કુગુરુ છે. પછી ખોટા દેવ, કુદેવ, જે વસ્ત્ર જે શસ્ત્રને આદિ રાખે છે, જે ગદાને રાખે છે, અનેક પ્રકારના એના તો ચિત્રો જોવા મળે છે ને, એ બધા શેના લક્ષણ છે? કુદેવના લક્ષણ છે. સાચા દેવ તો કોને કહેવાય? જે સર્વજ્ઞ અને વિતરાગ હોય તે સાચા દેવ, જેને કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ નથી રહ્યો અને જેનું જ્ઞાન પૂર્ણ થઈ ગયું છે એવા સર્વજ્ઞ અને વિતરાગને સાચા દેવ કહેવામાં આવે છે. એ સિવાયના જે ભક્તોને આશીર્વાદ આપે ને કોઈને શ્રાપ આપે, ઘણા હોય છે ને ભગવાન કેવા હોય છે, પોતાનું કયું માને એને શું આપે? આશીર્વાદ. ન માને તેને આવા ભગવાન રાગી દેશવી. આપણું કોઈ ન માને તો આપણે ગુસ્સો કરીએ છીએ, અને એ પણ કરે તો બે કેવો ફરક થયો? વિતરાગી પરમાત્માને કોઈ સ્તુતિ કરે છે, ભક્તિ કરે છે તો રાગ નથી, કોઈ નિંદા કરે છે તો કોઈ દ્વેષ નથી, તે સાચા ગુરુ છે. બાકી બધા ખોટા દેવ છે, કુદેવ છે, તેને માનવા જોઈએ નહીં. કોઈ પણ ભયથી, કોઈ પણ લાલચથી, પૂજ્ય ગુરુદેવસિંહના ટેપમાં એના માટે તો બહુ આવે છે કે પદ્મનંદી પંચવિસંતીના આપણે પ્રવચનો મૂકવાના છીએ સવારના, બહુ સહેલા છે, દરેકને સમજાય એવા છે. કોઈ કે હું લાખ રૂપિયા આપું છું, આ કુદેવને તમે નમસ્કાર કરો, તો પણ જે સાચો ભક્ત હશે એમ કહેશે કે મારે એ લાખ રૂપિયા જોતા નથી, પણ હું કુદેવને નમસ્કાર કરવાનો નથી. એમાં શું એક વાર ન મિલે તો હું વાંધો છે? એને એટલી શ્રદ્ધા હોય છે. સાચા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે અનન્ય, નિસંક, અડગ, મેરુ પર્વત જો હલે તો એની શ્રદ્ધા ડગે એવી નિસંક શ્રદ્ધા હોય છે. મેરુ પર્વત કોઈ દી હલી જાય કદાચ, પણ આની શ્રદ્ધા ડગતી નથી. એવી જેને શ્રદ્ધા છે તે સાચો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાને લાયક છે. તે કોઈ પણ પ્રકારે ભયથી પણ ન માને, ઓલી લાલચ આપી, કોઈ બીજો ભય આપે, આ કુદેવને નમસ્કાર કરો નહીં તો તમને જેલમાં નાખશું, મારી નાખશું, શું કરશું? ગમે તે મારું કદાચ અસાતાનો ઉદય હશે તો જેલમાં જવું પડશે, આયુષ પૂર્ણ થશે તો માથું કપાશે, પણ હું કુદેવને નમસ્કાર કરવાનો નથી. ટોડર મલજીને શું થયું? કોઈએ એવો કર્યો તો શું કર્યું? એમ ના કીધું કે ના હું એને માની લઈશ, પગે લાગી લઈશ, એવું કર્યું નહીં. તો એવી અડગ શ્રદ્ધા પોતાના સાચા દેવ શાસ્ત્ર ગુરુ ઉપર તો હોવી જોઈએ. ખોટા દેવને લાલચથી, ભયથી કે કોઈ બીજી પ્રકારે માનતા નથી. ત્રીજું ખોટા ધર્મની, જે ધર્મમાં પુણ્યને પાપને છોડવાની ને પુણ્યને કરવાની, રાગ કરવાની, રાગ કરતા કરતા આગળ વધી જાય છે, વસ્ત્ર સહિત પણ મુનિ પણ હોય એવી ખોટી પરંપરા જેમાં ચાલે છે, સાત તત્વ છ દ્રવ્યની જે રીતે છે એવી વ્યાખ્યા જ્યાં નથી, સ્વરૂપ નથી, વિશ્વનું સ્વરૂપ જ્યાં યથાર્થપણે વર્ણન કર્યું નથી, તે ખોટા ધર્મ કહેવામાં આવે છે. ઈશ્વરે જગત બનાવ્યું છે, ઈશ્વર કરતા હડતા છે, એક એની ઉત્પત્તિ કરે, બીજો એની રક્ષા કરે ને ત્રીજો એનો નાશ કરે, એવી જે ખોટી પરંપરા વાત ચલાવે તે ખોટો ધર્મ છે. આવા ખોટા ગુરુની, ખોટા દેવની અને ખોટા ધર્મની સેવા કરે છે, એને સાચો માને છે, તેના પ્રત્યે તેને પ્રેમ છે. અરે ન્યા તો કેટલા બધા માણસો ભેગા થાય છે, લાખો માણસો ભેગા થાય છે, એની સુંદર વાત છે, બહુ મજાની મીઠી લાગે છે વાત. પણ લોકો ભેગા થાય છે એટલે સાચું થાય છે એવો તો કોઈ નિયમ નથી, પણ એ કેવી રીતે આકર્ષાય છે, લોકો ઘણા માને છે, ત્યાં ઘણો ભપકો હોય છે, બધું બહુ મજા આવે છે, એમ જે સેવા કરે છે એટલે માને છે, એમાં કંઈક સારું છે, એમાં સત્ય છે એવું જે માને છે, તે ઘણા લાંબા સમય સુધી મિથ્યા દર્શન જ પોષે છે. એને શું બંધાવવાનું છે? મિથ્યા દર્શન, દર્શન મોહની 70 કરોડા કોડીનું એ બંધાવવાનું છે ઘણા લાંબા સમય સુધી. એ કુદે કુગુરુ કુશાસ્ત્રને જે માને છે, એમાં જેને હિતપણું સારાપણું લાગ્યું છે, લાભ બુદ્ધિ લાગી છે, તેને ભવભ્રમણ છૂટવાનો નથી, ઘણા લાંબા સમય સુધી મિથ્યા દર્શન જ પોષે છે. એને કઈ નહી કરવાનું, બાપ દાદાઓથી ચાલ્યું આવતું હોય, આપણા બાપ દાદાઓ કઈ ભૂલ કરી હોય એટલે આપણે ભૂલ કરવી એવો નિયમ છે. આપણા બાપ દાદા ગરીબ હોય તો આપણે શું કરીએ છીએ, આપણે શું કરીએ છીએ, તો આજે આવી તો આજથી બંધ કરી દેવું. જ્યારથી આપણને સત્ય ખબર પડે છે ત્યારથી આપણે સાચું શરૂ કરી દેવું, ભલે ભૂતકાળમાં ગમે તેટલી ભૂલ થઈ હોય, અજ્ઞાનમાં માન્યું હોય, પણ ખરેખર એક વિચાર કરીએ, આપણે કોની પાસેથી મારે સુખ લેવા જવું, તો પછી પ્રણાલિકા, પ્રણાલિકા પાછળનો હેતુ શું છે? પ્રણાલિકા આવે છે કે આપણા બાપ દાદા ઘણી વાર કોઈ એક્સિડન્ટથી મર્યા હોય, કોઈ આ રીતે, તો આપણે એ રીતે જ મરી જવું, પ્રણાલિકા એવી હોય. એવી જ રીતે પ્રણાલિકા સાચી છે કે ખોટી આપણે નિર્ણય કરવાનો છે. કોઈના પ્રત્યે આપણે દ્વેષ તિરસ્કાર કે કાંઈ કરવું નથી, પણ ખોટી પ્રણાલિકા હોય તેને આગળ વધારવી પણ નથી. ગમે તે ચાલતું હોય, એ કોઈ નૈવેદ્ય કરે છે ને કોઈ આ કરે છે, સુરધન માને ને કઈક પ્રકાર છે, અહીંયા તો ખબર ને શું ચાલતા હોય, અમારી કુળદેવી હોય છે ને નૈવેદ્ય ધરે છે ને આ કઈક થાય તો બધું કરવું પડે, માનતા માને ઓલું શ્રાદ્ધનું પર્વ આવે ત્યારે શું કરે, ખીર બનાવીને. અરે આપણા બાપ દાદા કાગડાથી આવશે કે ન્યા મૂકવા જઈએ, એનો શું હેતુ? તો એનો હેતુ શું છે? તમે તમારી અગાસી ઉપર કે ખીર રાખશો તો કોણ ખાવા આવવાનું, પેલા વિચાર કરો. તો કોના માટે આવું? એ તો એક સામાન્ય જેને વિચારમાં પણ ન બેસી શકે એવી વાત છે, ધર્મ સુધી તેને પહોંચવાની જરૂર નથી. એક સામાન્ય લોજિકથી વિચાર કરીએ તો પણ એ વાત માની શકાય એવી નથી, એમાં કોઈ આપણું નુકસાન થવાનું નથી, ઉલટાનું એવું કરવાથી નુકસાન થશે. કોઈને ડર લાગે કે અત્યાર સુધી કર્યું ને હવે નહીં કરીએ તો શું થશે, અરે ઉલટાનું કરશું તો નુકસાન થવાનું છે. પાઈ તો અહીંયા કે છે મિથ્યા દર્શન છે, ગ્રહિત મિથ્યા દર્શન છે, ઘણા લાંબા સુધી એને સંસારમાં પરિભ્રમણ થવાનું છે, મારું કોઈ નુકસાન કરી શકે એમ નથી, સાચી જ્યાં ખબર પડી તો તે જ ક્ષણે તે છોડી દેવું જોઈએ. દુનિયા જે માને ન માને એનું, હું સત્ય મને મળ્યું છે તો હું સત્યને માનવાનું, એવા કોઈ બિચારા હલકા દેવ દુખી છે એને આપણે પૂજીને શું કરીએ? હવે પીપળા જેવાને પૂજે, પીપળો એકેન્દ્રી જીવ છે, એમાં શું છે? તો એ જ કહું છું, આપણા પિતૃ એવા, કાંઈ વાંધો નહીં, કોઈ આપણા પિતૃ એવા છે એકેન્દ્રી થયા હોય એવા છે? અને કદાચ થયા હોય તો એ પૂજવા યોગ્ય છે? એકેન્દ્રી પૂજવા યોગ્ય છે? એના માટે તો કોઈ કદાચ ગુજરાતમાં ભણ્યા હશે ને ખબર, અખાના છપ્પા આવતા, કોઈ ગુજરાતમાં ભણ્યા હોય એમાં એ શું લખે છે? પથ્થર એટલા પૂજે દેવ. શું છે? એક મૂર્ખ ને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. તોય ના આવ્યું અખાને બ્રહ્મ જ્ઞાન. તુલસી એટલે એવું તો જગતમાં અજ્ઞાન, અને આ તો એક એવું છે, અને ખાસ કરીને ઇન્ડિયામાં તો એક બહુ હવે સિસ્ટમ થઈ ગઈ, ખાસ તો સિટીમાં ને એમાં બહુ ગંદકી થતી હોય ત્યાં શું કરે, એકવાર કચરો સાફ કરાવે, એક પથ્થરો મૂકે, ઉપર સિંદૂર લગાડે અને ત્રણ ટપકા કરે એટલે કાલથી નારિયેળ આવવા માંડે, કચરો તો ન આવે. આ જીવોને શું છે? માથું નમાવું, ક્યાંકથી સારું લેવું છે, પછી શું છે શું નહીં કોઈ જોવા, અજ્ઞાનતામાં એવું છે. આ જીવને કરવો છે દોષ, કરવો છે પાપ, અને એમાંથી કોઈક લૂપ હોલ કાઢી દેતું તો સારું છે. અરે એવા કુદેવને જે કોઈ પોતે દુખી છે, પોતે જે રાગી દ્વેષી છે, સંસારમાં રખડે છે, એની પાસે તું જા છો સુખ લેવા માટે, કંઈક સારું કરવા, એની પાછળનો હેતુ બીજું શું છે? આપણા મા બાપ પિતા વડીલ છે જે કોઈ, એ સંસારિક રીતે આપણે પૂજ્ય માનીએ છીએ કે એને બહુમાન એ પ્રકારનું કરીએ, પણ ધાર્મિક અપેક્ષાએ એ કોઈ એવું કાર્ય હોતું નથી. એ તો એના ભાવ લઈને ચાલ્યા ગયા છે. એક સમજો કે કોઈ આપણે સાચે કોઈ વડીલનું કે એનું થયું હોય, અવસાન થયું હોય, એના પછી આપણે કરોડ રૂપિયા વાપરીએ, તેનું પૂન કોને જાય છે? એને જાય છે કે જે આપે છે એને જાય છે? એના સ્મરણાર્થે ગમે તો એ જે વાપરે છે, જે કસાયનો ભાવ મન કરે એને લાગે છે, જે ગયા એ તો એના ભાવ લઈને ચાલ્યા ગયા, એને કાંઈ એ પુણ્ય કાંઈ જવાનું નથી. આપણે બધે ક્યાં ગતિ ને ક્યાં સંબંધ છૂટી ગયા, એક આંખ બીડાણી પછી ક્યાં? હવે એ જ વ્યક્તિ કદાચ એના કુટુંબમાં કે એના દીકરા તરીકે જન્મ લેશે તો શું થશે? એક સંબંધ પૂરો થયો પછી કઈ છે? ઈ બીજા ભવમાં કે ઈનાઈ ભવમાં સામે મળે તો શું થશે? આ એક ક્ષણના, એક ભવ પૂરતાના સંબંધ છે, બધો સંબંધ છૂટી જાય છે. એટલે એવું તો સામાન્ય જૈન તો નહીં, પણ સામાન્ય મનુષ્ય પણ જે વિચારક છે ને, કાંઈક વિચારણા જેને, એને પણ આવું કુદેવ ને કુગુરુનું કાંઈ હોઈ શકે નહીં. તો અહીંયા આપણને એ વાત કરી કે ગ્રહિત મિથ્યા દર્શન કોને કહેવાય, કે જે કુદેવ કુગુરુ અને કુધર્મને સેવે છે, એને ફોલો કરે છે, સેવે છે એને માને છે, સ્વીકારે છે, એને ફોલો કરે છે, તેનું નામ ગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. તેમાં પ્રશ્ન થાય તો કુગુરુ કોને કહેવા? કુગુરુને માનવાથી જો ગ્રહિત મિથ્યા દર્શન થાય તો કુગુરુની વ્યાખ્યા શું છે? એની વ્યાખ્યા હવે કરે છે. જે અંતરમાં મિથ્યાત્વ રાગ દ્વેષ આદિ ધારણ કરે છે અને બહારથી ધન અને કપડાં વગેરે ઉપર પ્રેમ રાખે છે અને મહાત્માપણાનો ભાવ ગ્રહણ કરીને ખોટા વેશોને ધારણ કરે છે તે કુગુરુ કહેવાય છે. આ કુગુરુની વ્યાખ્યા કરી. સામાન્ય રીતે જગતમાં જીવો કુગુરુના કારણે નિમિત્તે લૂંટાય છે, ભૂલ કરે છે, પોતાને વિવેક શક્તિ તો હોય નહીં, જે કુગુરુ કે તે સાચું માની લે છે. એ કુગુરુ કેવા છે? અંતરની વાત કરે છે. અંતરમાં મિથ્યાત્વ રાગ દ્વેષ આદિ ધારણ કરે છે, મિથ્યાત્વ તો પોતાને પડ્યું છે, અંદરમાં રાગ દ્વેષ તો ચાલુ છે, કોઈ પોતાનો ભક્ત પોતાને માને એના પ્રત્યે રાગ કરે, પોતાને સરખી સગવડ ન સાચવે તેના ઉપર દ્વેષ કરે છે, તે કુગુરુ છે. સાચા ગુરુ સાચા મુનિરાજ તો કોણ હોય છે? શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ, જો જીવિત કે મરણે નહીં નુન્યા, ધીકતા ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રવર્તી તથાપિ ન મળે માન. જો ચક્રવર્તી આખો છખંડ નો સ્વામી કહેવાય, 96 કરોડ તો જેને પાયદળ એટલે લશ્કર, એ ચક્રવર્તી આવીને નમસ્કાર કરે, પગે લાગે, વંદન કરે તો પણ માન ન થાય કે જો હું કેવો મોટો છું, મને ચક્રવર્તી આવીને પગે લાગે છે. દેહ જાય પણ માયા થાય ન, એક રોમમાં પણ એના પ્રત્યે માયા કે મમતા કે એવું કઈ થતી નથી. આવી કોની દશા હોય છે? મુનિરાજની છે, અને તેને સાચા ગુરુ કહેવામાં આવે છે. પછી ગૌણપણે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ ગુરુ કહેવામાં આવે છે. મુખ્યપણે ગુરુમાં આપણે આચાર્ય ઉપાધ્યાય મુનિરાજ, પંચ પરમેશ્વરી છે, પાંચમાં બે દેવ છે અને ત્રણ ગુરુ છે. અરિયંત અને સિદ્ધ કેવા છે? દેવ તરીકે આવે છે, અને આચાર્ય ઉપાધ્યાય ને મુનિરાજ ગુરુ. એની દશા કેવી હોય છે એ આપણને ક્યારેય કલ્પના નથી. બારમાં થોડો વેશ બદલાવી લે, થોડું કઈક કહેતા આવડી ગયું, શાસ્ત્રનું જ્ઞાન કરે, અને થોડુંક વ્રત તપ ઉપવાસ કરતા આવડે, એટલે મુનિપણું સાધુપણું ગુરુપણું આવતું નથી. નિર્ગ્રંથ મુનિરાજ, જેને શરીર પ્રત્યેનો પણ નિયમસારમાં એના માટે સરસ વ્યાખ્યા કરે છે, વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણી છે. દેહ માત્ર જેને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત, દેહ માત્ર જેને પરિગ્રહ છે. શું કીધું વ્યાખ્યા? વૈરાગ્યરૂપી શિખર, મહેલના શિખરનો શિખામણી, ટોચનો વૈરાગ્ય છે, અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર પરિગ્રહ. દેહ છે, દેહની અંદર પાંચ ઇન્દ્રિય છે, પણ પાંચ ઇન્દ્રિયનો ફેલાવ નથી. આપણને શું છે? પાંચ ઇન્દ્રિય છે, પણ પાંચ ઇન્દ્રિયનો ફેલાવ ક્યાં સુધી પહોંચે છે? આખા વિશ્વમાં કોઈ પણ છે સ્પર્શ રસગંધ, પાંચે ઇન્દ્રિયના વિષયમાં કેટલો ફેલાવ છે? મુનિરાજને પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહિત દેહ માત્ર પરિગ્રહ, શરીર છે પણ શરીર પ્રત્યે મમતા નથી. આવી નિર્ગંથ જ્યા મુનિ દશા છે કે અંતરમાં મિથ્યાત્વ નથી, અંદરમાં ત્રણ કસાયનો જેને અભાવપૂર્વક રાગવેશના અભાવપૂર્વક પ્રચુર સ્વસંવેદન, જેમ દરિયામાં ભરતી આવે છે એમ મુનિરાજને આનંદની કેવી આવે છે? પર્યાયમાં ભરતી આવે છે. સમ્યક દર્શન થતા અલ્પ આનંદ છે, પણ આ મુનિરાજને તો જાણે મોજા જેમ દરિયામાં ઉઠતા હોય એમ આનંદના મોજા ઉછળે છે. એવી તો જેને દશા છે કે જે વાઘ સિંહ આવતા એમ માને મારો શત્રુ નથી, મારો મિત્ર આવ્યો. શરીર મારું છે નહીં, મારે જોતું નથી, કદાચ કોઈ લેવા આવે છે તે મારો તો મિત્ર છે, મારા માટે એ શત્રુ નથી. એવી દશા હોય ત્યાં સાચું ગુરુપણું હોય છે. આવાને તું સાચા ગુરુ માનજે. પણ જે મિથ્યાત્વને રાગવેશ આદિથી અંદરમાં ભરેલા છે અને બહારથી, ઓલી અંતરંગની વાત કરી, અંદરમાં તો કસાયથી ભરેલા છે, જેમ કોઈ કોઠી ખબર પડે ને, કોઠી તો પાણીની મોટી કોઠી હોય છે ને, પીપો, માટીની કોઠી હોય છે ને, ચાલો જે હોય એની અંદર કાદવ ભૈરો હોય, કોઠીની અંદર કાદવ ભૈરો છે, હવે કાદવ ઉલેચીએ તો શું થાય? કેટલી સુગંધ આવે, દુર્ગંધ આવે સુગંધ આવે? કાદવ ની ભરેલી કોઠી ને બહાર કાઢતા શું આવે છે? દુર્ગંધ આવે. જેમ એમ જેનો આત્મા રાગ દ્વેષ મિથ્યાત્વથી ભરેલો છે એમાંથી શું વાત આવવાની? રાગ દ્વેષ કસાય ની જ આવવાની છે. એ કઈ વિતરાગતા ની વાત એમાંથી આવી શકે નહીં. તો અંતરંગમાં મિથ્યાત્વ રાગ દ્વેષ થી છે. બારમાં ભલે ગમે તેટલું આવડતું હોય, મોઢે ગમે તેટલું સુંદર ભાષણ આપે કે લાખો લોકો રાજી થઈ જાય, લાખો લોકોનું મનોરંજન કરવાથી ગુરુપણું આવતું નથી. પ્રભાવશાળી વ્યક્તિ તો પર્સનાલિટી બહુ હોય, ઓરેટર હોય, પાવર હોય એનો, બીજાને સમજાવવાની આવડત હોય, શક્તિ હોય, એટલે લોકો અંજાઈ જાય, હિપ્નોટાઇઝ થઈ જાય ને, મેસમરાઇઝ થઈ જાય, બ્રેઇન વોશ થઈ જાય. એ કોઈ ગુરુનું લક્ષણ નથી. બારમાં એવો પુણ્યનો યોગ હોય, જસનો યોગ હોય તો લાખો લોકો તેને માને છે. પણ એના અંદરમાં જો રાગ દ્વેષ મોહ મિથ્યાત્વ છે, અને બારમાં બારથી ધન અને કપડાં વગેરે ઉપર પ્રેમ રાખે છે, બારથી પૈસા રાખે, કપડાં પહેરે, એ પ્રકારનો જેને રાગ છે તે કુગુરુ કહેવામાં આવે છે. હવે આમાં શું છે, આપણે કોઈની વ્યક્તિગત વાત કરવા કરતા આ જાણવા માટે જ એનો જવાબ દઉં છું. કોઈ વ્યક્તિગત આમાં શું છે, સાચા ગુરુ કોને કહેવાય અને ખોટા ગુરુ કોને કહેવાય એનું લક્ષણ આપે છે. પછી એપ્લાય કરી લેવું આપણે, એમાં એપ્લાય થાય છે કે નહીં એપ્લાય. શું કામ કોઈનું વ્યક્તિગત? અને ખાસ તો જૈન દર્શનમાં અને ખાસ તો પૂજ્ય ગુરુદેવસિંહની એ પહેલેથી જ સિસ્ટમ હતી, કોઈનો વ્યક્તિગત કોઈનો દોષ કે આપણે એની ટીકા કરવી નહીં. વ્યક્તિગત સમસ્તીગત વાત આવે કે જે પુણ્યમાં ધર્મમાં અને કપડાં વસ્ત્ર આદિ રાખીને ધર્મમાંની મિથ્યા દ્રષ્ટિ, એક સમસ્તીગત સ્ટેટમેન્ટ એઝ એ પ્રિન્સિપલ રૂલ તરીકેનું સ્ટેટમેન્ટ હોય, પર્ટિક્યુલરલી કોઈ પર્સન ને ઉદ્દેશીને એવી આપણે ટીકા કરતા નથી. દરેક સમજી લે. અહીંયા આપણને એક કોઈ વસ્તુની એક ડેફિનેશન આપવામાં આવે છે કે સાચા ગુરુ કોણ કહેવાય, ખોટા ગુરુ કોણ કહેવાય, જેનું જેમાં એપ્લાય થાય તે આપણે સમજી લેવું. આપણે કોઈની ટીકા કોઈનો દોષ આપણે જોવો નથી, કારણ કે બીજા પ્રત્યે દ્વેષ કરીને તિરસ્કાર કરીને આપણને શું ફાયદો છે? આપણા પરિણામ તો આપણે બગડે છે કે નહીં? આપણે સમજી લેવું કે શું સાચું છે શું ખોટું છે, આપણી મેળે નિર્ણય કરી લેવો. એટલે આવું હોય તો બીજા જે હોય કુગુરુ હોય ઓટોમેટિક એમાં વાત આવી જાય છે. તો બહારથી પૈસા આદિ રાખે, પૈસાનો સંગ્રહ કરે અને વસ્ત્ર આદિ રાખે. કોઈ કદાચ એમ બચાવ કરે, વસ્ત્ર રાખે છે પણ એમાં મમતા નથી, મૂર્છા નથી. એમ કોઈ દલીલ કરે કે ભાઈ વસ્ત્ર રાખે એમાં શું વાંધો, અમને મૂર્છા નથી, વસ્ત્ર એમને પડ્યા રહે તો શું છે? પણ વસ્ત્ર રાખવાનો જે રાગ છે તે જ મૂર્છા છે, મૂર્છા તે જ પરિગ્રહ છે, એમાં લેવાની મમતા છે. શરીરને એ વસ્ત્ર લેવાની વૃત્તિ રાગ ક્યારે જાગે છે? શરીરમાં એટલી મમતા છે તો ને વસ્ત્ર સેના માટે પહેરીએ છીએ? શરીરને પ્રોટેક્શન ઢાંકવા માટે અથવા સુંદરતા દેખાવા માટે, બે રાગ જ છે કે નહીં? શરીર કપડાં કેવા પહેરીએ છીએ, સરસ ડિઝાઇન આતે, એમાં શું, એમાં મમતા કેવી છે? સુંદર દેખાવાની મમતા. અને બીજું, ઠંડી હોય તો ગરમ કપડાં પહેરીએ, ગરમી હોય તો પાતળા પહેરીએ છીએ, એ શું છે? શરીરને પ્રોટેક્શન કે એના અનુકૂળ માટે. તો એ મમતા થઈ કે નહીં? મુનિરાજને સાચા નિગ્રંથ મુનિરાજ છે ને વસ્ત્ર હોય કે નહીં? કોઈ નાખી દે તો કોઈ કે ને કે સાચા હોય મુનિરાજ, એ ધ્યાનમાં બેઠા હોય કોઈ ઉપર વસ્ત્ર ઢાંકી દે, એકદમ ઠંડી પડતી હોય બ્લેન્કેટ આવીને વિટાળી દે તો શું કરે મુનિરાજ? મુનિરાજ તેને ઉપસર્ગ જાણે, શું જાણે છે? ઢાંક્યું એટલે ઠીક નથી, મુનિરાજ તેને ઉપસર્ગ જાણે છે, આ મારી દશાથી વિપરીત છે. વિપરીતતા, મારા સ્વભાવથી મને પ્રતિકૂળતા છે. કોઈ વસ્ત્ર આવીને ઢાંકી જાય છે, ઠંડી હોય ને બ્લેન્કેટ આવે તો પણ મનમાં વિકલ્પ ન જાગે, ઠીક કર્યું. અને મુનિરાજ જ્યાં સુધી ઉપસર્ગ ન ટળે ત્યાં સુધી એક જગ્યાએ ગમે તેટલો ટાઈમ વીતે ધ્યાનમાં રહે, ખસે નહીં. આવી તો નિગ્રંથ મુનિ દશા હોય છે. આપણે કોઈ એ રીતે વિચારતા નથી કે સાચું ગુરુ નિર્ગ્રંથ દશા મુનિની દશા શું છે. જેને ત્રણ કસાયનો અભાવ થઈ ગયો છે, વિતરાગતા સિદ્ધ દશાની જાણે નજીક પહોંચી ગયા, આંગણામાં જે પહોંચી ગયા છે, જેને હાલતા ચાલતા સિદ્ધ કહેવાય છે, એવી મુનિ દશાનું શું સ્વરૂપ છે એ આપણે ખરી રીતે ક્યારેય સાંભળ્યું પણ નથી. એવા દર્શન તો અત્યારના અશક્ય થઈ ગયા છે, દુર્લભ તો છે જ નહીં. પણ છે જ નહીં, હોય તો પણ અત્યારના એની વાત પણ સાંભળવા મળતી નથી. સૈનિક રાજાએ યશોધર મુનિરાજ ઉપર ઉપસર્ગ કર્યો તો મરેલો સાપ ગળે વીંટાળી, પછી તો પોતે બહુ ધર્મી હતા સૈનિક રાજા પહેલા, એને જૈન ગુરુઓ ઉપર બહુ દ્વેષ હતો. મરેલો સાપ પોતે જંગલમાંથી આવતા હતા, મરેલો સાપ વાર્તા ન સાંભળી, ખ્યાલ તો હશે. તો મરેલો સાપ હતો, ગળામાં વીંટાળી દીધો અને મહેલમાં જઈને એની રાણી હતી, બરોબર છે ને, ચેલના રાણી, એ જૈન ધર્મી સમ્યક દ્રષ્ટિ હતા, એને કીધું તારા ગુરુના ગળે મેં મરેલો સાપ નાખ્યો છે, ક્યાંય ફેંકી દીધો હશે, ક્યાંય ફેંકી દીધો ને ક્યાંય વયા ગયા હશે. શું કીધું ચેલના રાણીએ, શું કીધું? જો એમને જોયા નતા, જો સાચા ગુરુ હશે તો ત્યાં ને ત્યાં એવી જ રીતે બિરાજમાન હશે. જો કેટલી નિસંગતા હતી, ના ભાઈ કદાચ વયા ગયા હશે તો. શું કીધું શ્રેણીક રાજાએ એટલું કીધું તો સામે કેવો પડકાર આવે છે. જો એ સાચા નિર્ગ્રંથ મુનિરાજ હશે, સાચા ગુરુ હશે તો ત્યાંથી ભાગવાની વાત નહીં તો નહીં, ત્યાંથી ખૈસા પણ નહીં હોય. એ જે ધ્યાનમાં બેઠા હશે એવી જ દશામાં હશે. સૈનિક રાજાને તો આ નવાઈ લાગી, આવું જ કાંઈ હોતું, જા જા ખોટી વાત નહીં કર. તો કે ચાલો જઈએ, અત્યારના જ પરીક્ષા કરવા જઈએ. સૈનિક રાજા કીધું ચાલો જઈએ. જ્યાં જઈને જોવે છે તો મુનિરાજ એ સ્થિતિમાં મરેલો સાપ ગળે વીંટાળેલો પડ્યો છે, લાખો કીડીઓ ત્યાં ભરે છે, ચટકા ભરે છે, મુનિરાજ પોતાના ધ્યાનમાં લીન છે. જ્યાં ઉપસર્ગ આવે છે ત્યાં મુનિરાજ તો પોતાના આત્માનો ઉગ્ર આશ્રય લે છે. જેમ કોઈ બાળકને ડર લાગે, ભય લાગે તો શું કરે છે, માતાનો હાથ કે સેડો એ વધારે પકડે છે. એમ મુનિરાજ જ્યાં બારમાં પરિસ ઉપસર્ગ પ્રતિકૂળતા આવે તો શું કરે છે, પ્રતિકૂળતાને નમતા નથી, સરેન્ડર નથી થતા. આપણે શું થાય છે, સરેન્ડર થઈ છે ને, સહેજ પ્રતિકૂળતા આવે, ગરમી હીટ વેવ આવે તો શું થઈ જાય છે, આપણે પ્રતિકૂળતામાં સરેન્ડર થઈ. મુનિરાજ એની સામે, કારણ કે એને આત્માનું સામે બળ છે, બેકિંગ મળ્યું છે કે ઉપસર્ગ આવે તો ભલે આવે, મારો ભગવાન આત્મા ત્યાં મોજૂદ છે, તેમાં વારંવાર લીન થાય. સૈનિક રાજા તો આ દશા જોઈને આશ્ચર્ય જ પામી ગયો, આભો બની ગયો. તરત જ એને પોતાની ભૂલ સમજાણી. જ્યાં મુનિરાજ ઉપર થોડા વખત પહેલા ઉપસર્ગ કરે છે, સાતમી નરકનું આયુષ બાંધે છે. કયું? આપણને ક્યારે પણ કલ્પના નથી, તીવ્ર કસાય ક્રોધ માન થતા હોય, વિચારું અત્યારના મારો આયુષ બંધાય શું દશા થશે. ક્યારે પણ તીવ્ર કસાયના રાગ દ્વેષના પરિણામ થાય ત્યારે વિચારવું કે અત્યારના જો આયુષ મારું બંધાય કઈ ગતિનું બંધાય. અને એકવાર આયુષ બંધાણા પછી આયુષ છૂટતું નથી. ગમે તે આખી જિંદગી સારું કર્યું પણ આયુષ વખતે જો એવા પરિણામ થયા, આયુષ બંધાણું તે ક્યારે ફરવાનું નથી. વધઘટ થશે એમાં સ્થિતિની, પણ એ આયુષ છૂટવાનું નથી. સૈનિક રાજા તે સર્પને ચલનારાણી બે સર્પને દૂર કરે છે, ઉપસર્ગ દૂર કરે છે. સૈનિક રાજાને પશ્ચાતાપ થાય છે, પોતે ક્ષમા માગે છે. મુનિરાજે શું કર્યું હશે? સૈનિક રાજા વિનંતી કરે છે કે મને ધર્મનો, સમ્યક દર્શનનો, જૈન ધર્મનો ઉપદેશ આપો, ઉપસર્ગ દૂર કરે છે, વિનંતી કરે છે. તો મુનિરાજ શું કહેતા હશે? હજી તો હમણાં ઉપસર્ગ કરીને હાલો જાતને હવે આવ્યો સાંભળવા, શું કરે છે? જો એ મુનિદશાનો એમને ઉપસર્ગ કર્યો તો પણ એના પ્રત્યે ક્ષમા હતી, ઉપદેશ સાંભળવા આવ્યો તો પણ એના પ્રત્યે એ જ ભાવ છે. મુનિરાજમાં કાંઈ નથી, ઉપદેશ સાંભળવા આવ્યો છે, ધર્મની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે તો તેને ત્યાં ઉપદેશ આપે છે, સમ્યક દર્શન પામે છે. આટલી વારમાં પમાય? જરૂર પુરસાદ કરે એને વાર લાગતી નથી, અને પ્રમાદ કરે છે ને કોઈ દી થતું નથી. પુરસાદ કરે છે ને કોઈ દી વાર લાગતી નથી, અને પ્રમાદ કરે છે ને કોઈ દી થતું નથી. પ્રશ્ન આપણને બધાને થાય, કેમ થતું નથી? આટલું બધું કરીએ છીએ, આટલું બધું કરીએ છીએ કે પ્રમાદ કરીએ છીએ? જેટલો આપણે જેને પોઈન્ટ્સ આપીએ છીએ ને, મંદિરે આવીએ છીએ, સાંભળીએ છીએ, આ બધું કરીએ, જેને પોઈન્ટ્સ આપીએ છીએ એ હજી પૂરતા નથી, હજી ઘણા પ્રમાદમાં પડ્યા છીએ. તો એ મુનિરાજનો ઉપદેશ સાંભળી સમ્યક દર્શન પામે છે. કહેવાનું તો એ હતું કે આ મુનિ દશા હોય, કોઈ વસ્ત્ર ફેંકી જાય તો તેના માટે ઉપસર્ગ છે. એક વસ્ત્રનો તાતણો રાખીને મુનિપણું મનાવે છે તો તે નિગોદમાં જવાનો છે. આ કોઈ ઓછી ભૂલ નથી, આખા જૈન ધર્મની સામે વિપરીતતા કરે છે. નિર્ગ્રંથ શ્રીમદજી એના માટે સરસ શબ્દ લખ્યો છે ને, સર્વ ભાવથી ઓદાસીન વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય. કોનાથી ઉદાસીન વૃત્તિ કરી? સર્વ ભાવથી. જગતની કોઈ અનુકૂળતા પ્રતિકૂળતા, વન છે કે આ શહેર છે, આ ઠંડી છે, ગરમી છે, દિવસ છે, રાત છે, સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ કરી. આપણે શું કરીએ છીએ? અનુકૂળતા તો ગમે છે, પ્રતિકૂળતાથી ઉદાસીનતા કરવા જઈશ. શરીરમાં રોગ આવ્યો, કાંઈ હોય તો આમ થાય, સંસાર અસાર છે. ક્યારે રોગ આવ્યો? ત્યારે. હમણાં નિરોગ થઈ ગયો પછી ક્યાં ગયો અસાર સંસાર? ઘરમાં કાંઈક એવો પ્રસંગ બની ગયો તો શું થાય? શું ભાઈ, આ તો જે જીનમાં એનો નાશ થવાનો છે, આ બધું નાશવાન છે. ચાર દી પછી શું થાય છે? ક્યાં ગયો નાશવાન સંસાર? કેવો મીઠો લાગવા માંડ્યો. મુનિરાજને સર્વ ભાવથી, અનુકૂળતા હો પ્રતિકૂળતા હો, સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ કરી. શું રાખે છે પોતાની પાસે? માત્ર દેહ. અને એ પણ શેમાં નિમિત્ત બને છે? હવે સંયમમાં, પ્રમાદમાં નહીં. આપણું શરીર શેમાં નિમિત્ત બનાવીએ છીએ? પાપમાં, પ્રમાદમાં બનાવીએ છીએ નિમિત્ત. પાંચ ઇન્દ્રિયના વિષય દ્વારા કઈ તરફ જઈએ છીએ? પ્રમાદને પોષીએ છીએ, પાપ કરીએ છીએ. આપણને આપણી ભૂમિકા, આપણી દશા કેટલી નીચી ગઈ છે તેનો ખ્યાલ નથી. શરીરને પોષવા, રસેન્દ્રિયને પોષવા, ગમે તે ખાવું, ગમે તે પીવું, ઘ્રાણેન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિયને પોષવા, ગમે તે સૂંઘવું જોવું, કોઈ પ્રકારનો વિવેક જીવનમાં નથી હોતો. આ જીવન એના માટે છે, પાપને માટે છે, પ્રમાદને માટે છે, પાંચ ઇન્દ્રિયને પોષવા માટે છે. ગમે તેટલું પાંચ ઇન્દ્રિયને પોષું તો પણ આ શરીર કેવું છે? નાશવાન થવાનું છે, રોગ આવવાનું છે કે નહીં આવે? મનગમતું ખાઈ પી લેશું એટલે કાંઈ નથી થવાનું. તો કોના માટે આ પાપમાં આપણે પડ્યા છીએ? મુનિરાજને માત્ર એક તો દેહ હોય, બીજું તો કાંઈ ન હોય, અને દેહ પણ શેના માટે છે? સંયમ ના હે. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, લેવાની વાત તો છે જ નહીં. અન્ય કારણે, કોઈ પણ બાના હેઠળ, અન્ય કારણે અન્ય કશું, અન્ય કશું એટલે દરેક આવી ગઈ વસ્તુ, કોઈ પણ બાના હેઠળ કે ભાઈ આ તો પંચમ આરો છે, હલકો આરો છે, તો થોડીક છૂટ તો આપો. બીજે તો કાંઈ ને વસ્ત્ર રાખવાની તો છૂટ આપો, બીજે તો કાંઈ ને પાત્રા રાખવાની છૂટ તો આપો. શેની છૂટ લેવી છે? અન્ય કારણે. આ કોણે રેચ્યું છે? અપૂર્વ અવસર. ક્યારે રેચ્યું તું? ચોથા આરામાં ને. કોના માટે રેચ્યું છે? કોની દશાનું વર્ણન કરે છે? ચોથારાના જીવ માટેનું છે. પોતે એવી ભાવના ભાવે છે, અપૂર્વ અવસર, આ મુનિ દશાનો અપૂર્વ અવસર એવો મને ક્યારે આવશે. આ મુનિ પદની ભાવના છે. સાધુપણું આવું હોય, ચોથો આરો હો કે પાંચમો આરો, અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા ન હોય. દેહ છે પણ દેહ પ્રત્યે મૂર્છા નથી. પણ જે વસ્ત્ર રાખે છે તેને શરીર પ્રત્યે મૂર્છા છે, મૂર્છા છે તો તે પરિગ્રહ છે. એ નિર્ગંથ માર્ગ નથી, એ નિર્ગંથ મુનિરાજ નથી. ક્યારે થઈશું બાહ્યાંતર, પહેલી જ લાઈનમાં છે ને, અપૂર અવસર એવો ક્યારે આવશે. ક્યારે થઈશું, શું લખ્યું છે? બાહ્યાંતર એટલે શું? અંતરમાંથી જેમ નિર્ગંથ છે એમ બહારમાંથી પણ નિર્ગંથ થશું. ખાલી અંતરમાં થશું, બહારમાં હોય તો વાંધો નહીં એમ નથી. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ છો, એવી મુનિ દશા ચોથે આરે કે પાંચમે આરે સમાન છે. પણ જે પોતે વસ્ત્ર પાત્ર રાખે, પૈસા આદિ રાખે અને પોતાને ગુરુપણું માને છે, મનાવે છે, તો તે કુગુરુનું લક્ષણ છે. પરિગ્રહ પોતે જ પાપ છે. પાંચ પાપમાં પરિગ્રહ નથી આવતું, હિંસા, જૂઠું, ચોરી, કુશીલ અને પરિગ્રહ. પરિગ્રહ પોતે જ પાપ છે. એ પાપ આની 24 પ્રકારના પરિગ્રહ છે, એમાં સૌથી પહેલું મિથ્યાત્વ તે પરિગ્રહ છે. એટલે આ જીવે બીજા માટે નથી, હું ક્યાં ખોટા રસ્તે ફસાણો છું કે નહીં એ જોવાનું છે. કોણ કેવા છે એ આપણે જોવું નથી. હું ક્યાંક ખોટા રસ્તે નથી જતો ને, હું ક્યાંક ખોટા ગુરુને માનતો નથી ને, હોય કુગુરુને હું સાચા ગુરુ માનતો નથી ને, એમ આપણે આપણો દોષ જોવાનો છે. આપણે આપણી ભૂલ જોવાની છે, બીજાની વાત જોવાની નથી. તો ધન અને કપડાં વગેરે ઉપર પ્રેમ રાખે છે અને મહાત્માપણાનો ભાવ ગ્રહણ કરીને ખોટા વેશને ધારણ કરે છે. પોતાને મનાવે મહાત્મા, મુનિ મનાવે, આચાર્ય ઉપાધ્યાય મનાવે અને ખોટા વેશને ધારણ કરે. મુનિરાજનું જે અંતરબાહ્ય નિરંતરપણું છે, બાહ્યમાં 28 મૂળ ગુણ જ હોય છે, એ સિવાય બીજા નિમ્ન પ્રકારના ભાવ પણ હોતા નથી. 28 મૂળ ગુણ કલ્પના કરે. 28 મૂળ ગુણ એટલે શું નથી ખબર? પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, બધું જ વર્ણન આમાં ચઢાવામાં આગળ આવવાનું છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિયનો વિજય, છ આવશ્યક અને સાત બીજા ગુણ, એમ કરીને 28 હોય છે. એમાં પાંચ મહાવ્રત ક્યાં ક્યાં છે? અહિંસા, સૌથી પહેલું કયું છે? અહિંસા, સત્ય, અચોર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. એમાં અહિંસા એટલે કેવી અહિંસા? 9 9 કોટી, 9 9 કોટી એટલે 9 9 પ્રકારે, મન વચન કાયથી કરવું કરાવવું ને અનુમન. મુનિરાજ મનમાં પણ એમ ન વિચારે કે આ જીવનું અહિત થાવ, આ જીવને કોઈ હિંસા કરે, કોઈ એને મારે, દુઃખ દે, એવું શરીરથી પોતે તો ન કરે, વચનથી કોઈને કહે તો નહીં, પણ મનમાં વિચારે પણ નહીં, પોતે કરે નહીં, બીજા પાસે કરાવે ને, કોઈ મારતું હોય તો અનુમોદન ન કરે, ઠીક માર્યું એને જ લાગનો હતો, એવું મનમાં અનુમોદનનો વિકલ્પ પણ ન આવે. વન જંગલમાં ચાલ્યા જાય છે, જમીનમાંથી ચરુ નીકળ્યા દેખાય, મુનિરાજને એવો વિકલ્પ ના આવે કે શ્રાવકને જઈને કહું ત્યાં પૈસા પડ્યા, ચરુ પડ્યા છે. શું છે એનું નામ? કોઈ કે એમાં હું ખોટું છે, એ તો ધર્મમાં વાપરશે તો પૈસા પ્રત્યેને એટલો રાગ તો રહ્યો કે નહીં બીજાને કહેવાનો, એવો પણ રાગ મુનિ દશામાં હોતો નથી. આ સાચા ગુરુનું આવું લક્ષણ હોય છે. એવા પાંચ મહાવ્રત, મહા એટલે મોટા, જે મહાદશાને પંચ પરમેષ્ટિ પદમાં પાયમા છે, એ કોઈ નાનું સૂણું પદ હશે? જેને આપણે બધા જ લાખો કરોડો જૈનો દરરોજ નમસ્કાર મંત્રમાં યાદ કરીએ છીએ, નમસ્કાર વંદન કરીએ છીએ, એ સાધુપણું કેવું હશે? એ કોઈ સામાન્ય વાત નથી. માત્ર ખાલી મોર પીછી કમંડળ અને ક્યારેક શાસ્ત્ર હોય, એ પણ સેના માટે છે? મોર પીછી સેના માટે છે? જીવ જંતુને કરુણાનું એક નિમિત્ત છે. કમંડળ સેના માટે છે? શૌચનું છે. 40-45 ડિગ્રી ગરમી પડતી હોય, સેન્ટીગ્રેડ ફેરે હોય, પહાડ ઉપર જ્યાં પથ્થર એકલો હોય ત્યાં મુનિરાજ ધ્યાન કરતા હોય, કમંડળમાં પાણી ભર્યું હોય, મુનિરાજને વિકલ્પ ઉઠે ને કે એક પાણી તો પી લો, કોઈ જોતું નથી. શું છે પીવાની વાત? તો આવું બનતું હશે? આવું હશે? ન પીવે. મુનિરાજનો નિયમ છે કે જે દિવસે આહાર કરવા જાય ત્યાં જ પાણી પીવે, આડે અવળે ગમે ત્યારે ક્યાંય પાણી પીવે નહીં, એવો એમને નિયમ. શરીર પ્રત્યેની એટલી મમતા છૂટી ગઈ છે, જ્યાં આહાર લે ત્યાં જ પાણી પીવે, પછી આ પાણી પીવા માટે બીજી વાર ક્યાંય જવાનું નહીં, એવી તો મુનિ દશા છે. એટલા માટે તો કહીએ છે ને કે મુનિ કેવા હોય એ એને જોયા તો નથી પણ એની વાત પણ સાંભળી નથી. તે કમંડળમાં પાણી શેનું છે? શૌચ માટેનું છે. અને ત્રીજું, ક્યારેક શાસ્ત્ર હોય, એ સેના માટે છે? જ્ઞાનને માટે. એ સિવાય બીજો આ કોઈ એનો ઉપયોગ મુનિરાજ કરતા નથી. તો આ સાચા ગુરુનું. મળમૂત્ર માટે જાય તો એના શૌચને માટે એનો ઉપયોગ હોય છે, એ સિવાય બીજો કોઈ ઉપયોગ હોતો નથી. તો અહીંયા તો કુગુરુ છે, પોતે મોટું પદ ધારણ કરે, ગુરુપદ ધારણ કરે, આચાર્ય પદ નામ ધારણ કરે અને બારમાં ગમે તેવા વેશ પહેરે. કોઈ વળી કેવો વેશ પહેરે? કોઈ સફેદ પહેરે, કોઈ ભગવો પહેરે, કોઈ કેસરી પહેરે, અનેક પ્રકારના વેશ પહેરે છે અને અનેક પ્રકારનું પોતે માને છે. તે ખોટા વેશોને ધારણ કરે છે તે કુગુરુ કહેવાય છે. અને તે કુગુરુ કેવા છે? આ પૂરું કરીએ, આપણે ટાઈમ થઈ ગયો છે. સંસારરૂપી સમુદ્રમાં પથ્થરની નૌકા સમાન છે. પાણીની ઉપર પથ્થરની નૌકા મૂકીએ, પથ્થરની એટલે સ્ટોનની, તો શું થાય? કોણ ડૂબે? પથ્થરની નાવ તો ડૂબે, એમાં બેસનારા પણ ડૂબે કે એકલી નૌકા ડૂબે? પાણીની ઉપર પથ્થરની નૌકા મૂકીએ તો શું થાય છે? નાવ તો ડૂબવાની છે જ, પણ એમાં બેસનારા પણ ડૂબે છે. એમ કુગુરુ છે એ તો પોતે સંસારમાં પરિભ્રમણ કરે છે, પણ એના માનનારા પણ આ ચાર ગતિમાં પરિભ્રમણ કરીને દુખી થવાના છે. આ કુગુરુનું વાત કરીને કોઈના વ્યક્તિ વિશેષ માટે ફરીથી આપણે વાત કરવી નથી. આપણે આપણો